मोक्ष मार्ग प्रकाशक पंडित टोडरमल जी रचित मोक्ष मार्ग प्रकाशक नो स्वाध्याय चाले छे। एनो नवमो अधिकार, एमा नवमा अधिकार मा एटले के मोक्षना अधिकार मा निर्विकल्प दशा मा पण तत्व श्रद्धान ए विषय चाले छे। पंदरमी आवृत्ति मा पाना नंबर 326 उपर निर्विकल्प दशामां पण तत्व श्रद्धान। तत्वार्थ सूत्र में जे व्याख्या करवामां आवी ए व्याख्या ने राखीने एने बराबर समझी विचारीने एने ज आपणे राखीने आगळ वधी रह्या छीए कि तत्वार्थ श्रद्धानम सम्यक दर्शनम। अने तत्वार्थ श्रद्धानम कहता ए सात तत्व नौ तत्व नो विचार आवे छे। अने पंडित जीए पण एम ज लीधुं छे के ए प्रमाणे सात तत्वनी यथार्थ श्रद्धा छे ते सम्यक दर्शन छे। पछी एनी स्पष्टता करवा माटे थईने जुदी जुदी रीते प्रश्न अने उत्तर द्वारा आपणे अहीं पंडित जी समजावी रह्या छे के ए वात तत्वार्थ श्रद्धानम सम्यक दर्शनम एटले सात तत्वोनी श्रद्धा ए ज सम्यक दर्शन छे। ए बधा ज संयोगोमां એ સત્ય ઠરે છે, એમાં કોઈ ફેરફાર આવતો નથી। એટલે અહીંયા નિર્વિકલ્પ દશામાં પણ એ જ શ્રદ્ધા રહી છે એમ અહીંયા પ્રશ્ન કરી અને એના ઉત્તર રૂપે સ્પષ્ટતા કરી। એટલે કે જ્યારે નિર્વિકલ્પ અનુભવ હોય ત્યારે પણ એ સાત તત્વોની શ્રદ્ધા તો એમ જ રહે છે એ વાત સમજાવી। એના પછી બીજો પ્રશ્ન અહીંયા લીધો, એમાં એમ લેવામાં આવ્યું કે છદ્મસ્થને માટે તો તમે જે વાત કહી એ પ્રમાણે બરાબર સંભવે છે, પણ આ સાત તત્વોની પ્રતીતિને સમ્યક્ત્વનું લક્ષણ કહ્યું તમે એ અમે જે માન્યું એ છદ્મસ્થને માટે યોગ્ય છે, પણ કેવળી સિદ્ધ ભગવાનને માટે કઈ રીતે હોઈ શકે? એમ કરીને પ્રશ્ન કર્યો કે કેવળી સિદ્ધ ભગવાનને તો સર્વનું જાણપણું સમાન રૂપથી છે, તેથી ત્યાં સાત તત્વોની પ્રતીતિ કહેવી સંભવતી નથી, અને તેમને સમ્યક્ત્વ ગુણ તો હોય છે જ, માટે ત્યાં એ લક્ષણમાં અવ્યાપ્તિપણું આવ્યું। અને એના ઉત્તર રૂપે આપણે ગઈ વખતે સ્વાધ્યાયમાં લીધું છે એ આપણે અત્યારે ફરીથી રિવિઝન કરીએ તો આ પ્રશ્નનો ઉત્તર અહીં આપ્યો છે કે જેમ છદ્મસ્તને શ્રુત જ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે, તેમ કેવળી સિદ્ધ ભગવાનને કેવળ જ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે। જો પ્રતીતિ તો સ્વરૂપની પ્રતીતિ છે, આત્મ સ્વરૂપ જણાવવું, એનો સામાન્ય પ્રતિભાસ થવો, અને એવો પ્રતિભાસ થતાં જે શ્રદ્ધાન થયું કે આ સ્વરૂપ એની વાત છે, એટલે એ પ્રતીતિ તો છદ્મસ્તને પણ છે, તિર્યજને પણ છે, અને કેવળ જ્ઞાન થયું છે એમને પણ। એ પ્રતીતિ જે છે એ તો બરાબર બધાને સરખી જ હોય છે। હવે એ પ્રતીતિમાં જે સાત તત્વોનું સ્વરૂપ છે એ કઈ રીતે છે એ અહીંયા સમજાવ્યું છે કે કેવળી ભગવાનને કેવળ જ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે એમ કહ્યું, અને એમાં જે સ્પષ્ટતા કરી છે એ સમજવા જેવી છે। એમાં એમ કહે છે કે જે સાત તત્વોનું સ્વરૂપ પહેલા બરાબર નિર્ણિત કર્યું હતું તે જ હવે કેવળ જ્ઞાન વડે જાણ્યું, એટલે ત્યાં પ્રતીતિમાં પરમ અવઘાઢપણું થયું। પેલી પ્રતીતિ કરી હતી આ સ્વરૂપ એવી પ્રતીતિ તો અહીંયા રહે જ છે, અને સાત તત્વોની વાત જે છે એ પોતે પોતાપણે છે, એટલે એ પરથી જુદો છે, અને એને કર્મના બંધ નથી, અને કર્મના બંધ રહીત મુક્ત અવસ્થા છે એટલે મોક્ષની અવસ્થા છે। તો મોક્ષની અવસ્થા છે તો પછી કર્મના બંધ થવા માટે જે આશ્રવ અને બંધની અવસ્થા છે એનાથી વિપરીત એટલે કે આશ્રવથી વિપરીત સંવર અને બંધથી વિપરીત નિર્જરા એમ પણ હોવા જોઈએ, એટલે એ પ્રમાણે સાતે તત્વોની શ્રદ્ધા એમાં આવી જાય છે પોતાના સ્વરૂપના પ્રતિભાસમાં। એટલે જે પહેલા અહીંયા કહે છે કે સાત તત્વોનું સ્વરૂપ પહેલા જે બરાબર નિર્ણિત કર્યું હતું તે જ હવે કેવળ જ્ઞાન વડે જાણ્યું. અત્યારે જ્ઞાન પૂર્ણ થયું છે. કેવળ જ્ઞાનમાં જે જ્ઞાન છે એ આત્માના પ્રદેશોથી સીધું થાય છે. આત્માના બધા જ પ્રદેશોથી સીધું જ્ઞાન થાય છે, પ્રત્યક્ષ જ્ઞાન છે. એમાં ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થાય છે એમ રહેતું નથી. છદ્મસ્થને જે જ્ઞાન થાય છે એમાં અને કેવળી પ્રભુ છે એમને જે જ્ઞાન થાય છે, કેવળ જ્ઞાનીને જે જ્ઞાન થાય છે, અરિંદ ભગવાનને જે જ્ઞાન થાય છે એમાં ફેર આ છે કે કેવળ જ્ઞાન વડે જે જાણવામાં આવે એ પ્રત્યક્ષ સીધું જ જાણવામાં આવે છે. એટલે જ્ઞાનની વિશેષતા છે, જ્ઞાન પૂર્ણ થયું છે. શ્રદ્ધા જે છે એ જ્ઞાન પૂર્ણ થતાં એ શ્રદ્ધા છે એ તો ઉલટી વધારે પાપી થાય. એટલે અહીંયા કહે છે કે જે સાત તત્વોનું સ્વરૂપ પહેલા બરાબર નિર્ણિત કર્યું હતું તે જ હવે કેવળ જ્ઞાન વડે જાણ્યું, એટલે ત્યાં પ્રતીતિમાં પરમ અવગાઢપણું થયું. વધુ દ્રઢતા થઈ, પૂર્ણ દ્રઢતા થઈ, પ્રતીતિમાં પરમ અવગાઢપણું થયું. એટલે એ શ્રદ્ધા છે તે વધારે દ્રઢ થઈ, કેમ કે જ્ઞાન હવે બધાને એક સમયમાં એકી સાથે જાણે એવું નિર્મળ થયું છે. એટલે હવે એ જ્ઞાનમાં એ પ્રતીતિ બરાબર દ્રઢ થઈ, પૂર્ણપણે દ્રઢ થઈ. એટલે અહીંયા એમ કહ્યું કે પરમ અવગાઢપણું થયું. તેથી જ ત્યાં પરમ અવગાઢ સમ્યક્ત્વ કહ્યું છે. કેવળી ભગવાનને જે સમ્યક્ત્વ છે એને પરમ અવગાઢ સમ્યક્ત્વ કહ્યું છે. પૂર્વે જે શ્રદ્ધાન કર્યું હતું તેને જો જૂઠ જાણ્યું હોત તો ત્યાં અપ્રતીતિ થાત. પહેલા જે શ્રદ્ધા હતી એ શ્રદ્ધામાં કોઈ અસત્ય છે એમ જો લાગ્યું હોત, કેવળ જ્ઞાન થતાં પૂર્વે જે શ્રદ્ધા કરી હતી એ શ્રદ્ધામાં કોઈ ભૂલ કે દોષ દેખાયો હોત, એમાં કોઈ અસત્યપણું ભાસ્યું હોત તો એ પ્રતીતિ ન થાત. પણ એમ તો થયું નથી. કેવળ જ્ઞાન થયું ત્યારે જે પહેલા શ્રદ્ધા કરી હતી, સમ્યક દર્શન થતા જે શ્રદ્ધા થઈ હતી એ શ્રદ્ધા ઉલટી વધારે દ્રઢ થઈ છે. એટલે પરમ અવગાઢપણું થયું છે. એટલે પૂર્વે જે શ્રદ્ધાન કર્યું હતું એમાં કોઈ અસત્ય જણાયું નથી, એટલે ઉલટી પ્રતીતિ જે છે તો વધારે દ્રઢ થઈ છે. જો એમ થયું હોત કે પૂર્વે જે શ્રદ્ધા કરી એમાં એ અસત્ય જણાયું હોત, એ જૂઠું જણાયું હોત તો ત્યાં અપ્રતીતિ થાત. પરંતુ જેવું સાત તત્વોનું શ્રદ્ધાન છદ્મસ્થને થયું હતું તેવું જ કેવળી સિદ્ધ ભગવાનને પણ હોય છે. માટે જ્ઞાન આદિક હીનતા અધિકતા હોવા છતાં, જ્ઞાન આદિની હીનતા ક્યાં છે? તિર્યંતને અને છદ્મસ્થને છે. અને પૂર્ણતા અધિકતા અથવા પૂર્ણતા ક્યાં છે? તો સિદ્ધ ભગવાનને છે. એટલે જ્ઞાનમાં તારતમ્યતામાં ફેર છે. તિર્યંતને જ્ઞાનનો ગાળ ઘણો ઓછો છે. છદ્મસ્થને સંઘની પચેન્દ્રિયને વિશેષ છે. અને સિદ્ધ ભગવાનને કેવળી ભગવાનને જ્ઞાનનો ઓઘાડ પૂર્ણ છે. એટલે એ જ્ઞાનની હીનતા અધિકતા હોવા છતાં પણ તિર્યંચાદિક અને છદ્મસ્થને અને કેવળી સિદ્ધ ભગવાનને સમ્યત્વ ગુણ તો સમાન જ કહ્યો. એટલે શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા તો સમાન જ રહી છે. આગળ અહીંયા કહે છે, અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો હતો, હવે આગળ અહીંયા વધારે સ્પષ્ટતા કરે છે અને કહે છે કે વળી પૂર્વ અવસ્થામાં તે એમ માનતો હતો, પૂર્વ એટલે કે જ્યારે એ છદ્મસ્થ અવસ્થામાં હતો, કેવળ જ્ઞાન થયું એ પહેલાની અવસ્થા, એમાં એ એમ માનતો હતો કે સંવર નિદ્રા વડે મોક્ષનો ઉપાય કરવો. સાત તત્વની એને શ્રદ્ધા હતી તો સાત તત્વની શ્રદ્ધામાં એને સંવર દ્વારા આશ્રવ રહિતપણું થાય અને નિદ્રા દ્વારા પૂર્વના જે કર્મ બંધ થયા છે એ છૂટે, એટલે સંવર નિદ્રા વડે એ મોક્ષનો ઉપાય થાય એવું એ માનતો હતો, એની શ્રદ્ધા એમ હતી. અને એ વાત હજી એમ જ રહે છે. હવે મુક્ત અવસ્થા થઈ છે, જ્યારે કેવળ જ્ઞાન થયું છે અને મુક્ત અવસ્થા થઈ છે, તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને એ ભાવ મોક્ષની અવસ્થા છે, સિદ્ધ ભગવાનને એ પૂર્ણ મોક્ષની અવસ્થા છે. તો એવી મુક્ત અવસ્થા થતાં એ એમ માનવા લાગ્યો કે સંવર નિર્જરા વડે મને મુક્ત દશા પ્રાપ્ત થઈ એ શ્રદ્ધા એમ થઈ. પહેલા જ્ઞાનની હીનતાથી જીવ આદિકના થોડા ભેદો જાણતો હતો અને હવે કેવળ જ્ઞાન થતા તેના સર્વ ભેદો જાણે છે. પરંતુ મૂળભૂત જીવ આદિકના સ્વરૂપનું શ્રદ્ધાન જેવું છદ્મસ્તને હોય છે તેવું જ કેવળીને પણ હોય છે. તેનું શ્રદ્ધાન જીવ આદિકના સ્વરૂપનું શ્રદ્ધાન, જીવનું આ સ્વરૂપ એટલે જીવ બીજા બધાથી જુદો છે, એ મુક્ત સ્વરૂપ છે અને એની પર્યાયમાં એ બંધ સહિત હોય, કર્મના બંધ હોય તો એ બંધ થવાનું કારણ એને મિથ્યાત્વ છે જેને લીધે થઈ અને રાગ દ્વેષ થાય છે, આશ્રવ થાય છે, બંધ પડે છે. અને જો આશ્રવ રહિત થાય છે તો એ સંવરની દશા છે એટલે નવા બંધ પડતા નથી. અને નિજરા થાય છે તો પૂર્વે પડેલા બંધ જે છે એનાથી એ મુક્ત થાય છે, એટલે કે કર્મ જે છે તે ખરી જાય છે. પણ આ થાય છે ત્યારે આ શ્રદ્ધાન એનું છે અને આ થાય છે ત્યારે એનું શ્રદ્ધાન જે છે એ એવું એવું રહે છે. એમાં એને જ્ઞાનની ઘણી વિશેષતા, જ્ઞાનનો ઘણો ઉઘાડ હોય, કેવળ જ્ઞાન હોય તો પણ એ વસ્તુ વખતે આ શ્રદ્ધા એમની એમ જ રહે છે. એટલે કહે છે કે પરંતુ મૂળભૂત જીવાદિકના સ્વરૂપનું શ્રદ્ધાન જે રીતે એણે કર્યું, સાત તત્વોનું શ્રદ્ધાન, એ છદ્મસ્તને જેવું હોય છે એવું જ કેવળી ભગવાનને પણ હોય છે. જો કે કેવળી સિદ્ધ ભગવાન અન્ય પદાર્થોને પણ પ્રતીતિ સહિત જાણે છે એટલે વિશેષ જ્ઞાન છે, જગતના બધા જ પદાર્થોને એક સમયમાં જાણે. એટલું જ નહીં, બધા જ પદાર્થોની ત્રણેય કાળની પર્યાયોને એક સમયમાં એકી સાથે જાણે, આપણે યુગપદ જાણે એમ શબ્દ બોલીએ છીએ, વાપરીએ છીએ. તો એ શ્રદ્ધાન જે છે એ તો એવું જાણે તો પણ એવું જ રહે છે. એટલે કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન અન્ય પદાર્થોને પણ પ્રતીતિ સહિત જાણે, સીધે સીધા જાણે, પ્રત્યક્ષ જાણે તો પણ તે પદાર્થો કંઈ પ્રયોજનભૂત નથી, તેથી સમ્યક્ત્વ ગુણમાં સાત તત્વોનું શ્રદ્ધાન જ ગ્રહણ કર્યું છે. બીજા બધા પદાર્થોની પર્યાયને એક સમયમાં પ્રભુ જાણે છે એ કંઈ અહીંયા સમ્યક દર્શનની અંદર કોઈ એનું પ્રયોજન છે એમ નથી. સમ્યક શ્રદ્ધા, સાચી શ્રદ્ધામાં એનું પ્રયોજન છે એમ નથી. એટલા માટે જે સાત તત્વોનું શ્રદ્ધાન ગ્રહણ કરવાની જે વાત છે એને જ સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે, એ સમ્યક્ત્વનું લક્ષણ છે. એટલે અહીંયા આ નિર્વિકલ્પ દશામાં પણ તત્વા શ્રદ્ધાન કઈ રીતે છે એ વાત અહીંયા સ્પષ્ટ કરી બે પ્રશ્નો પૂછીને. હવે અહીંયા આગળ બીજી વાત કરતા પહેલા, સબ્જેક્ટને બદલતા પહેલા અહીંયા એક વિધાન કર્યું છે એટલે આગળ પ્રશ્ન કરશે. શું વિધાન કર્યું છે? કે કેવળી સિદ્ધ ભગવાન રાગ આદિ રૂપ પરિણમતા નથી અને સંસાર અવસ્થાને ઇચ્છતા નથી તે આ શ્રદ્ધાનનું બળ જાણવું. કેવળી ભગવાન અને સિદ્ધ ભગવાન રાગ આદિ રૂપે પરિણમતા નથી અને સંસાર અવસ્થાને એ ઇચ્છતા નથી એ આ સમ્યક શ્રદ્ધાના કારણે છે એમ જાણવું. એમ કહ્યું એટલે અહીંયા એક પ્રશ્ન કર્યો કે સમ્યક દર્શનને તો તમે મોક્ષ માર્ગ કહ્યો હતો, તો પછી મોક્ષમાં તેનો સદ્ભાવ કેવી રીતે કહો છો? મોક્ષમાં આ શ્રદ્ધાનો સદ્ભાવ તમે કેવી રીતે કહો? સમ્યક દર્શનને તો તમે માર્ગ તરીકે કહેતા હતા કે મોક્ષની પ્રાપ્તિનો એ માર્ગ છે, તો એમાં પછી આ મોક્ષ તો પ્રાપ્ત થઈ ગયો તો પછી હવે એમાં કેવી રીતે રહ્યું? મોક્ષ પ્રાપ્ત થયા પછી એ શ્રદ્ધાન કેવી રીતે રહ્યું? એમાં સદ્ભાવ કેવી રીતે રહ્યો? શેનો સદ્ભાવ? સમ્યક્તનો સદ્ભાવ. સમ્યક દર્શનથી તમે ધર્મની શરૂઆત કરો છો અને સમ્યક દર્શન જે છે એ થતાં મોક્ષ માર્ગ શરૂ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ પછી એમાં પછી એ શ્રદ્ધાન ક્યાં રહ્યું? અહીંયા જે મૂક્યું છે ને કે કેવળી સિદ્ધ ભગવાન રાગ આદિ રૂપે પરિણમતા નથી અને સંસાર અવસ્થાને ઇચ્છતા નથી તે આ શ્રદ્ધાનનું બળ જાણવું. કયા શ્રદ્ધાનનું? સમ્યક્ત્વ થયું છે એનું બળ જાણવું. એટલે શ્રદ્ધા એમની એમ જ રહી છે એમ કહેવું છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા આ સ્વરૂપની શ્રદ્ધા તો હજી રહી ગઈ છે એ વાતને અહીંયા લેવી છે, એટલા માટે એ પહેલા વિધાન કર્યું અને પછી એના અનુસંધાનમાં આ પ્રશ્ન મૂક્યો કે મોક્ષ માર્ગ તો થયો, મોક્ષ માર્ગ હતો ત્યાં સુધી સમ્યક દર્શન છે એ વાત તો સમજ્યા, પણ હવે મોક્ષમાં એટલે સિદ્ધની દશા પ્રાપ્ત થઈ છે, શુદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ છે, છતાં પણ એમાં એનો સદભાવ કઈ રીતે કહો છો, સમ્યક્તોનો સદભાવ કઈ રીતે તમે કહો છો? એમાં અહીંયા ઉત્તર આપ્યો છે કે કોઈ કારણો એવા પણ હોય છે કે કાર્ય સિદ્ધ થવા છતાં પણ નષ્ટ થતા નથી. કાર્ય આપણે કરતા હોઈએ એ કાર્યની સિદ્ધિ માટે જે સાધનો વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, જે કારણો બનતા હોય કાર્યની સિદ્ધિ માટેના, એમાંના કેટલાક કાર્યો એ કાર્ય સિદ્ધ થવા છતાં પણ એ કારણો રહે છે, એ નષ્ટ થતા નથી. કોઈ કારણો એવા પણ હોય છે કે કાર્ય સિદ્ધ થવા છતાં પણ નષ્ટ થતા નથી. ઉદાહરણ આપ્યું છે કે જેમ કે કોઈ વૃક્ષને કોઈ એક શાખાથી અનેક શાખાયુક્ત અવસ્થા થઈ, એટલે એક ડાળીમાંથી બીજી ડાળીઓ ઘણી બધી ફૂટી, તો કઈ પેલી એક ડાળી જે હતી જેમાંથી આ બધી ડાળીઓ નીકળી છે, બધી શાખાઓ થઈ છે, એ પેલી પહેલી જે ડાળી છે એનું અસ્તિત્વ નષ્ટ નથી થતું. જેમ કોઈ એક વૃક્ષને, કોઈ પણ વૃક્ષ લઈએ અને કોઈ એક શાખામાંથી એક ડાળીમાંથી અનેક શાખાઓ થઈ એવી અવસ્થા થઈ, એટલે એ તેના હોવા છતાં પણ તે એક શાખા નષ્ટ થતી નથી, અનેક શાખાઓ થવા છતાં પણ પેલી જે શાખા હતી એ નષ્ટ નથી થતી, જેના કારણે બધી શાખાઓ ફૂટી એ શાખા કંઈ નષ્ટ તો થતી નથી. એટલે કાર્ય સિદ્ધ થયું છતાં પણ એ પેલું કારણ તો રહે છે. તેમ કોઈ આત્માને સમ્યક્ત્વ ગુણ વડે અનેક ગુણયુક્ત મોક્ષ અવસ્થા થઈ, હવે તે હોવા છતાં પણ, એટલે કે અનેક ગુણ હોવા છતાં પણ એ સમ્યક્ત્વ ગુણ નષ્ટ થતો નથી, એ પ્રમાણે કેવળી સિદ્ધ ભગવાનને પણ તત્વાર્થ શ્રદ્ધાન લક્ષણ જ સમ્યક્ત્વ હોય છે. એટલે તત્વાર્થ શ્રદ્ધાન થયા પછીથી મોક્ષ માર્ગ બન્યો અને મોક્ષ માર્ગ થયા પછીથી પણ એ તત્વાર્થ શ્રદ્ધાન તો રહે જ છે, તત્વાર્થ શ્રદ્ધાન તો એ રહે જ છે, એ કંઈ નષ્ટ થતું નથી. જેમ છે તેમ સાચું સ્વરૂપનું શ્રદ્ધાન એ તો રહે જ છે, એટલે એ તત્વાર્થ શ્રદ્ધાન લક્ષણ જે છે એ સમ્યક્ત્વ છે, એમ કે સિદ્ધ ભગવાનને માટે પણ છે. માટે ત્યાં મિથ્યાદ્રષ્ટિનું તત્વાર્થ શ્રદ્ધાન નામ નિક્ષેપથી હોય છે, અવ્યાપ્તિપણું નથી. હવે અહીંયા એક બીજી વાત નવી પાછી શરૂ કરી. શું કહ્યું? કે ત્યાં મિથ્યાદ્રષ્ટિનું તત્વ શ્રદ્ધાન નામ નિક્ષેપથી હોય છે, અવ્યાપ્તિપણું નથી. એટલે આ દ્વારા એમ કહેવું છે કે મિથ્યાદ્રષ્ટિનું તત્વ શ્રદ્ધાન ક્યાંક જો કહેવામાં આવ્યું છે તો એ તો માત્ર કહેવા ખાતર કહેવામાં આવ્યું છે, એમ વાત પાછી મૂકી. સિદ્ધ ભગવાન જે છે, સમકીર્તિ જે છે, એમનું તત્વ શ્રદ્ધાન છે એ જ સાચું તત્વ શ્રદ્ધાન છે અને એ જ સમ્યક્ત્વ ગુણ છે, એનું નિર્મળ પરિણમન છે. અને એમાં એનું લક્ષણ શું છે? સમ્યક્ત્વ ગુણનું સાચું નિર્મળ શુદ્ધ પરિણમન એનું લક્ષણ શું છે? તો કે પેલા સાતે તત્વોની યથાર્થ શ્રદ્ધા, અને એ શ્રદ્ધા કેવળ જ્ઞાન થયા પછીથી પણ એમ જ રહે છે, એમ કહ્યું. એટલે એની સાથે મિથ્યાદ્રષ્ટિની વાત લઈએ તો કે મિથ્યાદ્રષ્ટિને જે તત્વાર શ્રદ્ધાને ક્યાંક કહેવામાં આવ્યું છે એ તો નામ માત્ર છે, એ સાચું નથી, એ સાચું નથી. અને કેવળી ભગવાનને એ શ્રદ્ધા એમ રહે છે એટલે ત્યાં અવ્યાપ્તિ પણ નથી. બે વાત કહી. હવે પેલું કેવળી ભગવાનને જે શ્રદ્ધાન છે, સમ્યક્ત્વ ગુણ છે અને સમ્યક્ત્વ એ રહે છે એટલે ત્યાં પણ અવ્યાપ્તિપણું નથી, એ વાત તો પૂરી થઈ. પણ આ નવો વિષય અહીંયા શરૂ કર્યો પંડિતજીએ કે મિથ્યાદ્રષ્ટિનું તત્વ શ્રદ્ધાન જે કહેવામાં આવે છે એ તો માત્ર નામ નિક્ષેપથી છે, કહેવા માટે છે, એથી કંઈ એમાં એ સાચું શ્રદ્ધાન નથી. એ વાત હવે અહીંયા કરતા પ્રશ્ન મૂકી અને પછી એનો ઉત્તર આપે છે પંડિતજીએ. પ્રશ્ન કર્યો છે કે મિથ્યાદ્રષ્ટિને પણ તત્વાર્થ શ્રદ્ધાન હોય છે એમ શાસ્ત્રમાં નિરૂપણ છે. શું કહ્યું? મિથ્યાદ્રષ્ટિને પણ તત્વાર્થ શ્રદ્ધાન હોય છે એમ શાસ્ત્રમાં નિરૂપણ છે અને શ્રી પ્રવચન સારમાં આત્મજ્ઞાન શૂન્ય તત્વાર્થ શ્રદ્ધાન અકાર્યકારી કહ્યું છે. માટે સમ્યત્વનું લક્ષણ તત્વાર્થ શ્રદ્ધાન કહ્યું તેમાં અતિવ્યાપ્તિ દૂષણ લાગે છે. અત્યાર સુધી અવ્યાપ્તિની વાત હતી, હવે અતિવ્યાપ્તિ દૂષણ મૂક્યું. અતિવ્યાપ્તિ દૂષણ આપણે સમજીએ છીએ કે એ લક્ષણ બીજે પણ જોવામાં મળે, એ લક્ષણ બીજે પણ દેખાય આપણને, તો અતિવ્યાપ્તિ આપણે કહીએ. તો અહીંયા મિથ્યાદ્રષ્ટિમાં પણ એ હોય એવું અમને લાગે છે એટલે અતિવ્યાપ્તિ લાગે છે એમ કરીને પ્રશ્ન કર્યો. પ્રશ્નમાં શું કહ્યું કે મિથ્યાદ્રષ્ટિને પણ તત્વાર્થ શ્રદ્ધાન હોય છે એમ શાસ્ત્રમાં નિરૂપણ કર્યું છે અને પ્રવચન સારમાં આત્મજ્ઞાન શૂન્ય તત્વાર્થ શ્રદ્ધાન અકાર્યકારી કહ્યું છે. એટલે એનો અર્થ એવો થાય છે કે આ સમ્યક્ત્વનું લક્ષણ તત્વાર્થ શ્રદ્ધાન જે છે એ બીજે પણ હોય છે અને એથી અતિવ્યાપ્તિ દોષ લાગે છે. હવે એનો ઉત્તર આપ્યો છે કે મિથ્યાદ્રષ્ટિને જે તત્વ શ્રદ્ધાન કહ્યું છે તે નામ નિક્ષેપથી કહ્યું છે. મિથ્યાદ્રષ્ટિને તત્વ શ્રદ્ધાન જે કહ્યું એ માત્ર નામ નિક્ષેપથી કહ્યું છે, જેમાં તત્વ શ્રદ્ધાનનો ગુણ નથી. અને વ્યવહારમાં જેનું નામ તત્વ શ્રદ્ધાન કહીએ છીએ તે મિથ્યાદ્રષ્ટિને હોય છે. અથવા આગમ દ્રવ્ય નિક્ષેપથી હોય છે, એટલે કે એ આગમની વાતને દ્રવ્ય શ્રુતને એ જાણે છે એટલે એને એમ કહેવામાં આવે છે. એટલે એ વ્યવહારમાં એને તત્વ શ્રદ્ધાન કહીએ છીએ, વ્યવહારથી કહેવામાં આવ્યું છે, પણ એને અનુભવ સહિતની એવી શ્રદ્ધા નથી. મિથ્યાદ્રષ્ટિને જે તત્વ શ્રદ્ધાન કહ્યું એમાં એને આગમ દ્વારા એ જાણ્યું છે. શું જાણ્યું છે? સાત તત્વને એણે જાણ્યા છે એટલે એને એવું વ્યવહારથી સંકિત કહેવામાં આવે. દાખલા તરીકે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, છ દ્રવ્યની શ્રદ્ધા અને નવ તત્વની શ્રદ્ધા જે દ્રવ્ય શ્રુત દ્વારા જાણી છે એને વ્યવહાર સંકિત કહેવામાં આવે છે, એ વાત અહીંયા લીધી છે. તો એ રીતે મિથ્યાદ્રષ્ટિને જે તત્વ શ્રદ્ધાન કહ્યું છે તે નામ નિક્ષેપથી કહ્યું છે, જેમાં તત્વ શ્રદ્ધાનનો ગુણ નથી. અને વ્યવહારમાં જેનું નામ તત્વ શ્રદ્ધાન કહીએ છીએ તે મિથ્યાદ્રષ્ટિને હોય છે. અથવા આગમ દ્રવ્ય નિક્ષેપથી હોય છે, એટલે આગમની આ જાણકારી જે છે એના દ્વારા એની ઉપર આરોપિત કરવામાં આવે કે એને તત્વની શ્રદ્ધા છે, એવો આરોપ કરવામાં આવે છે. એને ખરેખર અનુભવ સહિત પોતાના સ્વરૂપને જાણીને એવી શ્રદ્ધા થઈ છે એમ નથી. એટલે અહીંયા એમ કહ્યું કે અથવા આગમ દ્રવ્ય નિક્ષેપથી હોય છે. તત્વાર્થ શ્રદ્ધાનના પ્રતિપાદક શાસ્ત્રોનો અભ્યાસ છે, જો બરાબર સ્પષ્ટતા કરી છે, એના શાસ્ત્રોનો અભ્યાસ છે જેમાં તત્વની શ્રદ્ધા બરાબર સમજાવવામાં આવી હોય એ તત્વાર્થ શ્રદ્ધાનના પ્રતિપાદક શાસ્ત્રો કહેવાય. અધ્યાત્મ શાસ્ત્રોમાં, દ્રવ્યાનુયોગમાં, એ બધામાં એ વાત હોય છે. કર્ણાનુયોગમાં પણ એ વાત હોય છે કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ જે વાત કરવામાં આવી છે એ વાત પોષનારા, એ માન્યતા ને પોષનારા શાસ્ત્રોમાં હોય છે. એટલે કહે છે કે તત્વાર્થ શ્રદ્ધાનના પ્રતિપાદક શાસ્ત્રોમાં એ વાત છે, એનો અભ્યાસ છે. કોને? મિથ્યાદ્રષ્ટિને. પણ તેના સ્વરૂપનો નિશ્ચય કરવામાં ઉપયોગ લગાવતો નથી એમ જાણવું. એવા તત્વાર્થ શ્રદ્ધાન કરાવનારા જે શાસ્ત્રો, પણ એ શ્રદ્ધાન કરાવે કેવી રીતે? એ તો દ્રવ્યશ્રુત છે, એનો અભ્યાસ કરીએ એટલે એ જાણપણું થયું, એ માહિતી રૂપે થયું. આપણે પણ અત્યારે જે કરી રહ્યા છીએ એ શું છે? એ દ્રવ્યશ્રુતનો અભ્યાસ છે અને એ માહિતી રૂપ છે. એવું જ્યાં સુધી ભાવશ્રુત પ્રગટ ન થાય ત્યાં સુધી એ માત્ર માહિતી રૂપે જ રહે. પંડિત થવાય પણ આત્મજ્ઞાની ન થવાય. શું કહ્યું? આ બધી માહિતી આપણે મેળવીએ છીએ એ દ્વારા પંડિત થવાય, પણ એ દ્વારા આત્મજ્ઞાની ન થવાય. પણ જો આ દ્રવ્યશ્રુતના અભ્યાસને આપણે આત્મસાત કરીએ અને જે વાત આપણે આ શાસ્ત્રના અભ્યાસ દ્વારા સાંભળી છે એના ઉપર મનોમંથન કરીએ, એનું ચિંતન કરીએ, અને પછી એ પોતાના સ્વરૂપનો અનુભવ થાય, સ્વાનુભૂતિ થાય, તો પછી એ શ્રદ્ધા, એ સાચી સમ્યક શ્રદ્ધા થાય ત્યારે એમ કહેવાય કે સમ્યક્ત્વ ગુણ છે એનું શુદ્ધ નિર્મળ પરિણમન થયું. ત્યાં સુધી એ શ્રદ્ધા કેવી કહેવાય? એ વિકલ્પરૂપ શ્રદ્ધા કહેવાય, એ વિકલ્પરૂપ શ્રદ્ધા કહેવામાં આવે. એટલે અહીંયા પંડિતજીએ એ વાતને અહીંયા બે લીટીમાં મૂકી દીધી કે તત્વાર્થ શ્રદ્ધાના પ્રતિપાદક શાસ્ત્રોનો અભ્યાસ છે કોને? મિથ્યાદ્રષ્ટિને. આપણને બધાને જે આ અભ્યાસ છે એ દ્વારા આપણે પણ એમ જો માની લેતા હોઈએ કે આપણને તત્વાર્થ શ્રદ્ધાન છે, શંકિત છે, તો એને માટે અહીંયા કહે છે કે એવો અભ્યાસ છે પણ તેના સ્વરૂપનો નિશ્ચય કરવામાં ઉપયોગ લગાવતો નથી એમ જાણવું. અને અહીં જે સમ્યક્ત્વનું લક્ષણ તત્વાર્થ શ્રદ્ધાન કહ્યું તે તો ભાવ નિક્ષેપથી કહ્યું છે. એવા ગુણ સહિત સાચું તત્વાર્થ શ્રદ્ધાન મિથ્યાદ્રષ્ટિને કદી પણ હોતું નથી. ભાવ નિક્ષેપથી વાત છે એટલે તત્વાર્થ શ્રદ્ધાન તો અહીંયા એવું ભાવશ્રુત પ્રગટ કરતા થાય. તત્વની સાચી શ્રદ્ધા એને અનુભવ સહિતની થાય એ ભાવ નિક્ષેપથી કહેવાય, અને અનુભવ વિનાનું માત્ર માહિતી રૂપે જાણવું થાય એ જાણવું એ ભાવ નિક્ષેપથી નથી, પણ એ એમ સમજવું કે એ દ્રવ્ય નિક્ષેપથી હોય છે. આગમના જ્ઞાન દ્વારા દ્રવ્ય નિક્ષેપથી હોય છે, જે શરૂઆતમાં વાત કરી દીધી તે. અને એવું આગમ જ્ઞાન દ્રવ્ય નિક્ષેપથી જે હોય અને ભાવ નિક્ષેપથી નથી, તો એને આપણે વ્યવહારથી સમકિત એવું નામ આપીએ છીએ. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, છ દ્રવ્યની શ્રદ્ધા, નવતત્વની શ્રદ્ધા યથાર્થ હોય, એનું મનોમંથન ચિંતન કરતો હોય પણ વિકલ્પ સહિતની દશામાં હોય, એને પોતાના સ્વરૂપનું હજી ભાન અને જ્ઞાન થયું ન હોય અને સ્વરૂપનો એને હજી નિશ્ચય થયો નથી, એના જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વરૂપ તરફ ઢળ્યા નથી અને સ્વાનુભૂતિ એણે કરી નથી, એટલે હજી જે શ્રદ્ધા છે તે શ્રદ્ધા વિકલ્પ રૂપે છે, એ અનુભવ સહિતની શ્રદ્ધા નથી, એટલે એ શ્રદ્ધા એ ભાવ નિક્ષેપ નથી, એ માત્ર દ્રવ્ય નિક્ષેપ છે. અને એવા ગુણ સહિત સાચું તત્વાર્થ શ્રદ્ધાન મિથ્યાદ્રષ્ટિને કદી પણ હોતું નથી. વળી આત્મજ્ઞાન શૂન્ય તત્વાર્થ શ્રદ્ધાન કહ્યું છે, પ્રવચનસારની વાત છે એની અહીંયા સ્પષ્ટતા કરે છે. ઉપર પ્રશ્નમાં મૂક્યું ને કે પ્રવચનસારમાં આત્મજ્ઞાન શૂન્ય તત્વાર્થ શ્રદ્ધાન અકાર્યકારી કહ્યું છે, એ વાત જે લેવામાં આવી છે એની અહીંયા સ્પષ્ટતા કરતા હવે કહે છે કે વળી આત્મજ્ઞાન શૂન્ય તત્વાર્થ શ્રદ્ધાન કહ્યું છે ત્યાં પણ એ જ અર્થ જાણવો, કારણ કે જેને જીવ અજીવ આદિનું સાચું શ્રદ્ધાન હોય તેને આત્મજ્ઞાન કેમ ન હોય? અવશ્ય હોય. એટલે આત્મજ્ઞાન જ્યારે હોય છે, આત્મજ્ઞાન જ્યારે હોય ત્યારે એને જીવ અજીવ આદિનું એ સાતે તત્વોનું બરાબર યથાર્થ શ્રદ્ધાન હોય. પણ આત્મજ્ઞાન નથી તો એ તત્વાર્થ શ્રદ્ધાન જે છે એ કેવું છે? અકાર્યકારી છે. તત્વાર્થ શ્રદ્ધાન કહેવામાં આવ્યું પણ એ અકાર્યકારી કહ્યું છે ને, એટલે એ ખરેખર તો સાચું હોય જ નહીં. જે જીવને જીવ આદિનું સાચું શ્રદ્ધાન હોય એને આત્મજ્ઞાન કેમ ન હોય જ? અને આત્મજ્ઞાન હોય જ, સાચું ભાવથી શ્રદ્ધાન છે તો પછી એ ભાવશ્રુત પ્રગટ થયું છે તો પછી એ શ્રદ્ધાન હોય ત્યારે એને આત્મજ્ઞાન હોય જ. એ આત્મજ્ઞાનનો ઉઘાડ ગમે તેટલો હોય પણ આત્મજ્ઞાન હોય જ, આત્માને એણે જાણ્યો જ હોય. સમ્યક દર્શનમાં આપણે જાણીએ છીએ કે આખી પ્રોસેસમાં ચાર વસ્તુ થાય છે, એનો અહીંયા બરાબર ફરી ફરીને વિચાર કરવો એટલે વાત બહુ સહેલાઈથી બેસી જશે. શું ચાર વસ્તુ થાય છે? સમ્યક દર્શન એટલે પોતાના સ્વરૂપનું અવલોકન, એનો પ્રતિભાસ, એ અનુભવની વાત છે. એની સાથે જ એ જ સમયમાં આત્માનું જ્ઞાન અનંત ગુણોનો પિંડ એવો ભગવાન આત્મા છે અને એ અનંત ગુણોની પર્યાય એને સુખરૂપે આનંદ રૂપે અનુભવમાં આવે એવી સ્વાનુભૂતિ અને એમ થતાં એની સાચી શ્રદ્ધા થાય કે આ જ સ્વરૂપ છે એવી સાચી શ્રદ્ધા થવી અને પરિણામ રૂપે પાંચમી વસ્તુ જો લઈએ તો પરિણામ રૂપે ખરેખર શું થાય છે તો કે અનંતાનુબંધી કસાય ની પહેલી ચોકડી જાય એટલે એ વખતે પેલા દર્શન મોહનીયની એ મિથ્યાત્વ પ્રકૃતિ જાય એની સાથે ચારિત્ર મોહનીયની પહેલી ચોકડી અનંતાનુબંધીની ક્રોધ માન માયા લોભની એ ચોકડી પણ જાય એટલે આ આખી પ્રોસેસમાં આ બધું સાથે જ બધું થાય છે એટલે એને બરાબર બેક ઓફ માઇન્ડ રાખી અને આપણે આનો વિચાર કરવો શું વિચાર કરવાનો કે એને આત્મજ્ઞાન હોય જ સમ્યક સાચી શ્રદ્ધા પહેલા એને પોતાના સ્વરૂપનું અવલોકન થયું છે અને આત્માનું જ્ઞાન થયું છે એ જ સાચું જ્ઞાન એને આત્મજ્ઞાન કહીએ એ પણ અવશ્ય હોય જ તો એ પ્રમાણે કોઈપણ મિથ્યા દ્રષ્ટિને સાચું તત્વાર્થ શ્રદ્ધાન સર્વથા હોતું નથી મિથ્યા દ્રષ્ટિનું તત્વાર્થ શ્રદ્ધાન જે કહેવામાં આવ્યું છે એ તો એને એવો અભ્યાસ છે એ માટે એ વ્યવહારથી કહેવામાં આવ્યું છે પણ એને એવું ભાવ નિક્ષેપથી કહેવામાં નથી આવ્યું એ માત્ર આગમ દ્રવ્ય નિક્ષેપથી કહેવામાં આવેલું છે એટલે એને એની અંદર એ છે જ નહીં એટલે અહીંયા અતિવ્યાપ્તિનો દોષ જે છે એ ખરેખર લાગતો નથી એટલે આ તત્વાર શ્રદ્ધાન જે લક્ષણ જે કહેવામાં આવ્યું એ તો ભાવથી હોય ભાવથી કહેવામાં આવેલું છે એટલે ભાવથી હોય એને ભાવશ્રુતમાં પ્રગટ થયું હોય અનુભવ સહિતનું હોય એની વાત છે એવું મિથ્યાદ્રષ્ટિને હોતું જ નથી એટલે એ લક્ષણ મિથ્યાદ્રષ્ટિમાં પણ છે એના સમ્યકમાં એટલે અતિવ્યાપ્તિ થાય છે એમ થતું નથી એટલે અતિવ્યાપ્તિ દૂષણ લાગતું નથી વળી આગળ પણ સ્પષ્ટતા કરીને કહે છે કે વળી આ તત્વાર્થ શ્રદ્ધાન લક્ષણ કયું છે તે અસંભવ દૂષણયુક્ત પણ નથી અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિની તો વાત કરી પણ હવે ત્રીજી વાત પણ કહે છે કે એ અસંભવ દૂષણયુક્ત પણ નથી એટલે હોય જ નહીં એ લક્ષણ અને સંકિત હોય એમ નથી શું તત્વાર્થ શ્રદ્ધાન લક્ષણ હોય નહીં અને સંકિત હોય તો એમાં અસંભવ કહેવામાં આવે એટલે એ પણ નથી એટલે કહે છે કે આ તત્વાર શ્રદ્ધાન લક્ષણ કયું છે તે અસંભવ દૂષણ યુક્ત પણ નથી કારણ કે સમ્યક્ત્વનું પ્રતિપક્ષી મિથ્યાત્વ જ છે તેનું લક્ષણ આનાથી વિપરીતતા સહિત છે એટલે એમાં એ છે જ નહીં મિથ્યાત્વ જે છે એમાં તો આખી વસ્તુ જ વિપરીત છે એ પ્રમાણે અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ અને અસંભવપણાથી રહિત તત્વાર શ્રદ્ધાન સર્વ સમ્યક દ્રષ્ટિઓને તો હોય છે તથા કોઈપણ મિથ્યા દ્રષ્ટિઓને હોતું નથી તેથી સમ્યક દર્શનનું સાચું લક્ષણ તત્વાર શ્રદ્ધાન જ છે આ સિદ્ધ કર્યું બરાબર છે હવે અહીંયા આગળ વાત કરે છે સમ્યક્ત્વના વિભિન્ન લક્ષણોનો મેળ સમ્યક્ત્વના જે સાત વાત કરવામાં આવી સાત સમ્યક્ત્વની અંદર જે લક્ષણ દર્શાવવામાં આવ્યા છે એ સાતેનો મેળ અહીંયા કરવો છે મેળ શા માટે કરવો છે કેમકે શાસ્ત્રમાં જુદી જુદી જગ્યાએ જુદી જુદી વાત આવે અને કોઈક અપેક્ષાથી એ વાતને મુખ્ય કરી અને સમ્યક્ત્વ કહેવામાં આવ્યું હોય તો એને ગૂંચવાળો થાય છે એ ગૂંચવાળો દૂર કરવા માટે પંડિતજીએ અહીંયા શાસ્ત્રોની વાત લઈ અને એમાં આ જે લક્ષણો જે સાત બતાવ્યા છે એ સાતે તત્વો ના શ્રદ્ધાનો નિયમ કઈ રીતે લાગુ પડે છે એ બધી સ્પષ્ટતાઓ આમાં કરી છે તો આપણે સમ્યક્ત્વના વિભિન્ન લક્ષણોનો મેળ એ જોઈએ અહીંયા પહેલા પ્રશ્ન કર્યો છે અને પછી એમાં ઉત્તર રૂપે સ્પષ્ટતા છે પ્રશ્નમાં અહીંયા કહે છે કે અહીં સાતે તત્વોના શ્રદ્ધાનો નિયમ કહો છો પણ તે બનતો નથી કારણ કે કોઈ ઠેકાણે પરથી ભિન્ન પોતાના શ્રદ્ધાનને જ સમ્યક્ત્વ કહે છે કોઈ ઠેકાણે પરથી બીજાઓથી ભિન્ન પોતાના શ્રદ્ધાને જ સમ્યક્ત્વ કહે છે, બીજાથી ભિન્ન પોતાની શ્રદ્ધા એને જ સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે. એટલે બીજી બધી વાત તો આવી નહીં એમાં, એમ કહેવું છે. એટલે એ સમયસારમાંથી વાત લેવામાં આવી છે કે શ્રી સમયસાર કળશમાં એકત્વે નિયતસ્ય શુદ્ધ નયતો એ કરીને જે શ્લોક લેવામાં આવ્યો છે, સમયસાર કળશ છઠ્ઠો, અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે 278 કળશ લખ્યા છે એમાં છઠ્ઠો કળશ, એ શ્લોકમાં જે કહેવામાં આવ્યું છે એની વાત અહીંયા લીધી છે કે એમાં સમયસાર કળશમાં એ એકત્વે નિયતસ્ય શુદ્ધ નયતો વ્યાપ્તુર દશ્યાત્મ એમ કરીને જે આખો શ્લોક છે એમાં એ કહે છે કે આ આત્માનું પરદ્રવ્યથી ભિન્ન અવલોકન તે જ નિયમથી સમ્યક દર્શન છે. આ આત્માનું પરદ્રવ્યથી ભિન્ન અવલોકન તે જ નિયમથી સમ્યક દર્શન છે. હવે આ શ્લોકમાં તો આમ કહેવામાં આવ્યું, સમ્યક દર્શનની વ્યાખ્યા આખી આવી રીતે કરી દીધી કે પરથી ભિન્ન પોતાને જાણવો એ સમ્યક દર્શન, આ શ્લોકમાં તો એવો અર્થ બેસે છે. તેથી નવતત્વની સંતતિને છોડી અમારે તો આ એક આત્મા જ પ્રાપ્ત થાઓ, આગળ પણ એમ વાત આગળ કરી છે. એ શ્લોકમાં 4 લીટી છે તો એમાં બીજી 2 લીટીની અંદર એ વાત આગળ કરી છે કે અમને એ આ નવતત્વની વાત જે છે એની સંતતિને છોડીને, એટલે એ નવતત્વ બધો આખો વિસ્તાર કરવામાં આવ્યો. સંતતિ એટલે આખો જે વિસ્તાર હોય એને સંતતિ કહીએ. આપણે પુત્ર પુત્રી વગેરે જે હોય એના એ બધાને આપણે સંતાનો કહીએ છીએ, એના પણ સંતાનો એમ કરીને આખો જે થાય એને આપણે સંતતિ કહીએ છીએ. તો એ અહીંયા પછી એક આત્મા જે છે એ પરથી ભિન્ન છે એમ અવલોકવું એનું નામ સમ્યક દર્શન છે. એથી પછી આગળ બીજી બધી વાત જે છે એ બધી વાતનો વિસ્તાર છોડીને માત્ર અમારે તો એક આત્માને જ પ્રાપ્ત કરવો છે એવો અહીંયા શ્લોક કહેવામાં આવ્યો. એટલે એ શ્લોકને અહીંયા રાખીને કહે છે કે આમાં તો આમ કહેવામાં આવ્યું છે, એ બધા નવતત્વોની સંતતિને છોડીને અમારે તો એક આત્માની જ પ્રાપ્તિ કરવી છે એમ કહેવામાં આવ્યું છે. તો પછી તમે જે વાત કરો છો એ કે નવતત્વની શ્રદ્ધા, 7 તત્વની શ્રદ્ધા એ સમ્યક દર્શન છે, એ વાત તો પછી અહીંયા રહેતી નથી, મેળ થતો નથી, આ પ્રશ્ન કર્યો. પછી પાછો એમાં પ્રશ્નમાં બીજો પણ એવો ને એવો બીજો પણ પ્રશ્ન સાથે જ મૂકી દીધો છે કે વળી કોઈ ઠેકાણે એક આત્માના નિશ્ચયને જ સમ્યક્ત્વ કહે છે. પેલામાં શું કહ્યું, અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો જે કળશ છે આ સમયસારમાં એમાં એમ કહ્યું કે પરથી ભિન્ન પોતાનું સ્વરૂપ એ જ સમ્યક્ત્વ છે, માટે એ નવે તત્વની સંતતિને છોડીને અમારે તો એકમાત્ર આત્માને જ પ્રાપ્ત કરવો છે. અને આગળ અહીંયા પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં એમ કહે છે કે એક આત્માના નિશ્ચયને જ સમ્યક્ત્વ કહે છે, કે આત્માનો જ નિશ્ચય થાય. એટલે કહે છે કે વળી કોઈ ઠેકાણે એક આત્માના નિશ્ચયને જ સમ્યક્ત્વ કહે છે. શ્રી પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કહે છે અહીંયા કે દર્શનમ આત્મ વિનિશ્ચિત એમ કરી અને જે શ્લોક મૂક્યો છે એવું પદ છે તેનો પણ એવો જ અર્થ છે. માટે જીવ અજીવનું જ અથવા કેવળ જીવનું જ શ્રદ્ધાન થતા સમ્યક્ત્વ હોય છે. જો 7 તત્વોના શ્રદ્ધાનનો નિયમ હોય તો આમ શા માટે લખત. એટલે કોઈ 7 તત્વના શ્રદ્ધાનનો નિયમ કે 9 તત્વના શ્રદ્ધાનનો નિયમ એમ નથી, માત્ર આટલું જ જોવામાં આવે. કેમકે બંને શ્લોક જે છે એ અમૃતચંદ્રાચાર્ય ભગવાનના જ છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય આખો સ્વતંત્ર ગ્રંથ છે, એ અમૃતચંદ્રાચાર્ય ભગવાને લખ્યો છે. અને સમયસાર કળશ જે છે એ પણ એમની આત્મખ્યાતિ ટીકાની સાથે એ બધા જ કળશ ખરેખર તો સ્વતંત્ર રીતે લખાયા છે, પણ સમયસારની ટીકાની સાથે લખવામાં આવ્યા છે. અને એ જાણે કે સમયસારની બધી ગાથા કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથાઓ છે એની અંદર જાણે કે એ પૂરક તરીકે હોય અને શોભા વધારતા હોય એમ છે. ગ્રંથ તો આખો પૂર્ણ છે જ, પણ એની અંદર એ વિશેષતા તરીકે છે એટલે એને કળશ નામ આપવામાં આવ્યું છે, જેમ મંદિરની શોભા વધારનાર કળશ હોય છે એ રીતે. તો એ પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાનના જ છે. અને એમાં પણ એમ વાત સમયસારમાં પણ એમ વાત લેવામાં આવી કે પરથી જુદો ભગવાન આત્મા જે છે બસ એની જ અમારે તો પ્રાપ્તિ કરવી છે. અને આ બધું જે વિસ્તાર છે નવતત્વની શ્રદ્ધા એને છોડી અને અમારે એની પ્રાપ્તિ કરવી છે, એ જ સમ્યક દર્શન છે અને એક આત્મા જ અમારે પ્રાપ્ત કરવો છે. અને પુરુષાસ્થિતિ ઉપાયમાં પણ એમ જ કહેવામાં આવ્યું કે જીવ અજીવનું શ્રદ્ધાન અથવા તો જીવનું જ શ્રદ્ધાન, પછી અજીવની પણ શ્રદ્ધા કરીને શું કામ છે, પોતાની જ શ્રદ્ધા, પોતાના સ્વરૂપની શ્રદ્ધા એ જ સંકિત છે. હવે જો આમ કહેવામાં આવતું હોય તો પછી પેલા સાત તત્વોની શ્રદ્ધાનો નિયમ રહેતો નથી કે એ સાત તત્વોની શ્રદ્ધા હોય તો જ સંકિત થાય, એ નિયમ તો પછી રહેતો નથી. આમ કરી અને અહીંયા આ પ્રશ્ન ઉભો કર્યો અને હવે એ પ્રશ્નના જવાબ રૂપે જે વાત કરે છે આપણે લઈએ. ઉત્તરમાં કહે છે કે પરથી ભિન્ન જે પોતાનું શ્રદ્ધાન હોય છે, પરથી ભિન્ન બીજાથી ભિન્ન જે પોતાનું શ્રદ્ધાન હોય છે તે આશ્રવ આદિ શ્રદ્ધાનથી રહિત હોય છે કે સહિત હોય છે. આપણને સામો પ્રશ્ન કર્યો, પરથી ભિન્ન જે પોતાનું શ્રદ્ધાન હોય છે એ કેવું શ્રદ્ધાન છે, પરથી ભિન્ન બીજાઓથી ભિન્ન પોતાનું શ્રદ્ધાન કેવું, એ આશ્રવ આદિ શ્રદ્ધાન, આશ્રવ કહેતા બીજા બધા આવી જાય, બંધ પણ આવી જાય એમાં, એ આશ્રવાદી શ્રદ્ધાન રહિત છે કે સહિત છે, એ બંધ સહિત એવા સ્વરૂપની શ્રદ્ધા કરવામાં આવી છે, આશ્રવ અને બંધ સહિત એવા સ્વરૂપની શ્રદ્ધા કરવામાં આવી છે કે આશ્રવ બંધ રહિત શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા કરવામાં આવી છે. પ્રશ્ન એમ કરવો છે, એ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા છે કે મલિન સ્વરૂપની શ્રદ્ધા છે. સીધી વાત છે કે શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા હોય, મલિનતાની શ્રદ્ધા હોય જ નહીં, કેમ કે મલિનતા તો બદલાતી વસ્તુ છે, મલિનતા તો બદલાતી વસ્તુ છે, એટલે આશ્રવ અને બંધ વિનાનું જે શુદ્ધ સ્વરૂપ હોય એની શ્રદ્ધા હોય. બરાબર છે, એ વાત આપણને બેસી જાય છે. એનો અર્થ શું થયો કે શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા છે એટલે એ મલિનતા રહિત જે શ્રદ્ધા છે, તો એનો અર્થ એ થયો કે વર્તમાનમાં જે મલિનતા જે છે એનાથી રહિત થવું જ રહ્યું. અને મલિનતા રહિત થવાની વાત થઈ તો એમાં સાથે એ વાત આવી જાય છે કે મલિનતા રહિત જે છે એ પદમોક્ષનું પદ છે, એની પણ શ્રદ્ધા એમાં બેસી જાય છે. અને મલિનતા અત્યારે વર્તમાનમાં છે બરાબર, અને મલિનતા દૂર કરી શકાય છે, એનો અર્થ જ એ થયો કે મલિનતા જે છે એટલે કે એ બંધ પડેલા છે એવી કર્મબંધ સહિતની મલિનતા જે છે એ દૂર થઈ શકે છે, એટલે બંધ પણ છે અને નિર્જરા પણ છે, એ પણ બે તત્વની પણ શ્રદ્ધા એમાં આવી જાય છે. અને એની સાથે વિચાર કરી કે જો મલિનતા બદલાયા કરે છે, મલિનતા થઈ ક્યાંથી, તો પછી કે મલિનતા થવાનું કોઈ કારણ હોવું જોઈએ અને દૂર પણ થાય છે, તો મલિનતા થવાનું કારણ એટલે એ આશ્રવ છે. તો મલિનતા ન થાય એવું પણ કંઈક થઈ શકવું જોઈએ, નહીં તો પાછી મલિનતા આવી જાય. તો કે હા, મલિનતા થવાનું કારણ આશ્રવ છે અને મલિનતા ન થાય એનું કારણ સંવર છે, એટલે એમ એ પાંચે તત્વો એમાં આવી જાય છે. એટલે એ રીતે જોવા જઈએ તો જે પોતાનું શ્રદ્ધાન છે, શુદ્ધ સ્વરૂપનું જ શ્રદ્ધાન છે, અને એમાં બાકીના પાંચ પણ આવી જાય છે, એટલે પર થી જુદો પોતે શુદ્ધ છે એમ કહેતા બે તત્વ આવ્યા, અને બાકીના આ પાંચ પર્યાય રૂપે જે તત્વ આવ્યા એમ સાત તત્વ, અને પુણ્ય અને પાપને આપણે આશ્રવમાં લઈએ છીએ એટલે નવ કહો, તો એ એમાં ગર્ભિત જ છે. આ વાત અહીંયા ઉત્તરમાં આપી છે અને આખો ઉત્તર આપણે હવે વાંચીએ એટલે બરાબર બેસી જશે. તો અહીંયા એ વાત કરી છે કે પરથી ભિન્ન જે પોતાનું શ્રદ્ધાન હોય છે તે આશ્રવાદી શ્રદ્ધાનથી રહિત હોય છે કે સહિત હોય છે. જો રહિત હોય છે, આશ્રવાદી એટલે બંધ વગેરેથી રહિત હોય છે, તો મોક્ષના શ્રદ્ધાન વિના તે કયા પ્રયોજન અર્થે આવો ઉપાય કરે. બરાબર છે, એટલે એ મોક્ષના પ્રયોજન માટે જ એવી શ્રદ્ધાન કરે છે, અથવા તો એમ કહીએ કે શુદ્ધ સ્વરૂપ છે જે આપણે લીધું એ પ્રમાણે, એટલે શુદ્ધ સ્વરૂપનો પણ એમાં નિર્ણય, શુદ્ધ સ્વરૂપ એટલે મોક્ષ સ્વરૂપ છે એનો નિર્ણય તો થઈ જાય છે. બીજું આગળ લે છે કે સંવર નિદ્રાના શ્રદ્ધાન વિના, સંવર નિદ્રાનું જો શ્રદ્ધાન ન હોય તો એના વિના રાગ આદિ રહિત સ્વરૂપમાં ઉપયોગ લગાવવાનો ઉદ્યમ તે શા માટે રાખે છે. એને સંવર નિદ્રાની શ્રદ્ધા છે એટલે તો એ પોતે પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરે છે, એટલે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે છે. નિદ્રા દ્વારા બંધ જે છે એ ચાલ્યા જાય છે અને સંવર દ્વારા નવા બંધ પડતા નથી, આ વાતનો પણ એને ખ્યાલ આવ્યો છે, એવી શ્રદ્ધા છે એટલે તો એના ઉપયોગને એમાં રાખવા માટે પ્રયત્ન કરે છે. આશ્રવબંધના શ્રદ્ધાન વિના તે પૂર્વ અવસ્થાને શા માટે છોડે છે, એટલે એને એ પણ ખાતરી છે કે મને બંધ પડ્યો એ પૂર્વનો બંધ પહેલાનો પડ્યો, એ મલિનતા આવી છે અને એ મલિનતા જઈ શકે છે અને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે છે. એટલે મલિનતા આવવાનું કારણ જે છે આશ્રવ, એની પણ એને શ્રદ્ધા થઈ જાય છે અને એને લીધે થઈને આ બંધ પડ્યો છે. એટલે એ પૂર્વના એવા બંધને કારણે વર્તમાનમાં આ દશા વર્તે છે એવી એની શ્રદ્ધા છે જ. એટલે આશ્રવ બંધના શ્રદ્ધા વિના એ પૂર્વ અવસ્થાને શા માટે છોડે છે? પૂર્વ અવસ્થા એટલે જે બંધની અવસ્થા છે તે એને છોડીને શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરે છે. તો એ કરે છે એનો અર્થ જ એ છે કે એને એ તત્વની શ્રદ્ધા છે. માટે આશ્રવાદીના શ્રદ્ધાન રહિત, આ બધાના શ્રદ્ધાન વિનાનું સ્વ પરનું શ્રદ્ધાન કરવું સંભવતું નથી, એ થઈ શકે જ નહીં. અને જો આશ્રવાદિકના શ્રદ્ધાન સહિત છે તો ત્યાં સ્વયં સાતે તત્વના શ્રદ્ધાનનો નિયમ થયો, એટલે સાતે તત્વો એમાં સમાય છે. વળી કેવળ આત્માનો નિશ્ચય છે ત્યાં પણ પરનું પરરૂપ શ્રદ્ધાન થયા વિના આત્માનું શ્રદ્ધાન થાય નહીં. પોતે સ્વ છે તો બીજું પર પણ છે જ, એ પોતે સ્વ બીજાથી જુદો છે તો એનો અર્થ કે બીજા પણ છે જ, એટલે પરનું પણ એમાં શ્રદ્ધાન થાય જ છે. માટે અજીવનું શ્રદ્ધાન થતા જ જીવનું શ્રદ્ધાન થાય છે, અને પ્રથમ કહ્યા પ્રમાણે આશ્રવાદિકનું શ્રદ્ધાન પણ ત્યાં અવશ્ય હોય જ છે. તેથી અહીં પણ સાતે તત્વોના જ શ્રદ્ધાનનો નિયમ જાણવો. હવે અહીંયા સુધી આપણે આજનો સ્વાધ્યાય રાખીએ છીએ. જય જીનેન્દ્ર.